समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार नो स्वाध्याय आपणे करीए छीए। गाथा 11 सुधी स्वाध्याय थयो छे। હવે આગળ 11મી ગાથા પછીથી આપણે સ્વાધ્યાય લઈએ। અગિયારમી ગાથામાં જે મૂળ વાત આવી એ વાતનો આપણે જરા વિચાર કરીએ। એમાં મહત્વની વાત એ હતી કે શુદ્ધ નય આશ્રય કરવા લાયક છે, શુદ્ધ નયનો જ આશ્રય હોય એ વાત મહત્વની હતી, અને વ્યવહાર નય છે તે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, અને એ અવિદ્યમાન અસત્યને પ્રગટ કરનાર છે, એટલે એવા વ્યવહાર નયનો આશ્રય કરવા લાયક નથી, આમ વાત કરવામાં આવી। પણ સાથે સાથે પંડિતજીએ ભાવાર્થમાં એક વાત તરફ લક્ષ દોર્યું કે એમ નથી કે એ વ્યવહાર નય છે જ નહીં, એમ નથી, એને ગૌણ કરીને દ્રષ્ટિનો વિષય દર્શાવવો છે એટલે આ વાત કહેવામાં આવી, પણ એ વ્યવહારને છે જ નહીં એમ પણ નથી। અને હવે અહીંયા આગળ 12મી ગાથામાં જે વાત કરવાની છે એ પહેલા અહીંયા 11મી ગાથાને અંતે કહે છે કે હવે એ વ્યવહારને પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે, સર્વસા નિષેધ કરવા યોગ્ય નથી, તેથી તેનો ઉપદેશ છે એમ કહે છે। જો અહીંયા ઉપદેશ છે એટલે વ્યવહારનયનો આશ્રય કરવો એવો કોઈ ઉપદેશ નથી, અને પ્રયોજનવાન છે એટલે જાણવા લાયક છે, જાણવા તરીકે એ પ્રયોજનવાન છે એમ એમાં આશય છે, એ વાત ગાથામાં આવશે। આપણે 12મી ગાથા સમયસારની 12મી ગાથા આપણે લઈએ। 12મી ગાથામાં અહીંયા કહે છે કે શુદ્ધ દેશો જ્ઞાતવ્ય પરમ ભાવદર્શિભિ વ્યવહાર દેશિતા પુનર્યે તો પરમે સ્થિતા ભાવે। તો ગુજરાતીમાં ગાથા લઈએ।
દેખે પરમ જે ભાવ તેની શુદ્ધ નય જ્ઞાતવ્ય છે, અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે।
અહીંયા 12મી ગાથામાં અર્થમાં કહે છે કે જે શુદ્ધ નય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા, જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાન ચારિત્રવાન થઈ ગયા, તેમને તો શુદ્ધ આદેશ એટલે શુદ્ધ આત્માનો ઉપદેશ આજ્ઞા કરનાર શુદ્ધનય જાણવા યોગ્ય છે। જે પૂર્ણતાને પ્રાપ્ત કરી ચૂક્યા છે એમની વાત પહેલા લીધી છે કે જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાન ચારિત્રવાન થઈ ગયા, શુદ્ધનયના આશ્રયે જેમણે પોતાના સ્વરૂપમાં જઈને સ્વરૂપનો અનુભવ કર્યો અને ત્યાર પછીથી એવા સ્વરૂપના અનુભવ રૂપે સ્થિરતા કરી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું એ પૂર્ણ થયા, એટલે જે શુદ્ધનય સુધી પહોંચી અને શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાન ચારિત્રવાન થઈ ગયા, પૂર્ણ જ્ઞાન પૂર્ણ ચારિત્ર જેમને પ્રગટ થયું, કોઈ હવે દેશ ચારિત્રની વાત નથી, પૂર્ણ ચારિત્રની વાત છે. એટલે પૂર્ણ ચારિત્ર એટલે નિશ્ચયથી જેને આપણે પૂર્ણ ચારિત્ર કહીએ એવું, એટલે કે પોતે દર્શન જ્ઞાન રૂપે પોતાના સ્વરૂપમાં હંમેશને માટે સ્થિર થયા. હંમેશને માટે સ્થિર થયા છે એટલે બહારમાં પણ એમને એવું જ ચારિત્ર હોય. એવા ચારિત્રવાન થઈ ગયા અને પૂર્ણતા પ્રાપ્ત કરી, પૂર્ણ જ્ઞાન પ્રગટ કર્યું એટલે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, તેમને તો હવે કોઈ ખરેખર જોવા જઈએ તો નહીં રહેતો જ નથી. કેમ કે જેનો આશ્રય કરવાનો હતો એનો આશ્રય થઈ ચૂક્યો અને એવો આશ્રય થતાં એની ફળ સ્તુતિ રૂપે એમને જે પ્રાપ્ત કરવાનું હતું તે પ્રાપ્ત થઈ ગયું. એટલે એવા પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ ચારિત્રવાન થઈ ગયા તેમને તો શુદ્ધ આત્માનો ઉપદેશ આજ્ઞા કરનાર શુદ્ધને જાણવા યોગ્ય છે. એટલે હવે એ શુદ્ધને એમને તો જાણવા યોગ્ય જ રહ્યો, જાણવા માત્ર રૂપે રહ્યો. શુદ્ધને એમને માટે હવે પૂર્ણપણે આશ્રય થતાં હવે એ નયનો વિષય એમ કંઈ રહ્યું નહીં. નયનો વિષય ભગવાન આત્મા એ રૂપે તો પોતે પરિણમી ગયા, એટલે હવે શુદ્ધનયનો આશ્રય કરવો એ વાત હવે એમને રહેતી નથી. પૂર્ણતાની પ્રાપ્તિ થયા પછીથી કોઈ નય નિક્ષેપ કંઈ રહેતું નથી. જાણવા યોગ્ય છે એમ કઈ રીતે કહ્યું છે કે એમને જણાય છે. શું જણાય છે? તો કે શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા એનું જે જ્ઞાન કરી રહ્યા છે એ જ રીતે પોતાને અનુભવી રહ્યા છે. પણ બીજી આગળ એક વાત કરે છે કે વળી જે જીવો અપરમ ભાવે અર્થાંત શ્રદ્ધા તથા જ્ઞાન ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા. અપરમ ભાવે, પરમ ભાવ હજી પ્રગટ નથી કર્યો, પૂર્ણતા નથી પ્રાપ્ત કરી. શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર થયા છે પણ એમાં હજી પૂર્ણતા નથી પ્રાપ્ત કરી. એટલે અહીંયા કહે છે કે શ્રદ્ધા તથા જ્ઞાન ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, એટલે કે સાધક અવસ્થામાં જ સ્થિત છે, તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. વ્યવહાર દેશિતા એટલે એમને વ્યવહાર દ્વારા ઉપદેશ કરવામાં આવે તે યોગ્ય છે એમ એક અર્થ થાય. અને એમને એ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવામાં આવે છે ત્યારે એ વ્યવહારમાં જે ઉપદેશ છે, વ્યવહાર દ્વારા કરવામાં આવેલો ઉપદેશ છે, એમાં તો શુદ્ધ નયનો આશ્રય છે એ જ વાત છે. પણ આવો એ વ્યવહાર એમને એ કાર્યકારી થાય છે. કેમ કાર્યકારી થાય છે? કેમ કે હજી એમને સાધક અવસ્થા છે અને પૂર્ણતાને પ્રાપ્ત નથી કરી, તો પોતે હજી કેટલી અશુદ્ધિ સહિત છે એ જાણવું એમને માટે જરૂરી છે, એ એમને માટે પ્રયોજનવાન છે. એટલે એ વ્યવહાર ન એમને માટે એ વ્યવહાર દેશતા એટલે વ્યવહાર દ્વારા એમને ઉપદેશ કરવા યોગ્ય છે, એમને વ્યવહાર દ્વારા જાણવું એ પણ એમને માટે યોગ્ય છે. વ્યવહાર નયની વાત કરી છે એટલે અહીંયા એમ નથી કહેવું કે વ્યવહાર દ્વારા જે કંઈ કહેવામાં આવે છે એનો આશ્રય કરવો એમ નહીં, પણ વ્યવહારમાં જે કહેવામાં આવ્યું એમાં આત્માનો આશ્રય કરવો એ વાત તો નિશ્ચયથી રહે જ છે. અને એ વાત રહે નહીં તો કોઈ વ્યવહાર બનતો જ નથી. વ્યવહાર તો ત્યારે કહેવાય કે જ્યારે નિશ્ચય હોય તો વ્યવહાર હોય, એ સિવાય તો કોઈ વ્યવહાર હોતો જ નથી. એટલે અહીંયા આ 12મી ગાથાની અંદર એમ કહેવાનો આશય નથી કે 11મી ગાથામાં જે નિશ્ચય નયનો આશ્રય કરવાની વાત કરી, શુદ્ધ નયનો આશ્રય કરવાની વાત કરી, એ રીતે અહીંયા 12મી ગાથામાં વ્યવહાર નયનો આશ્રય કરવો એમ કહેવાનો આશય નથી. પણ અહીંયા કહેવાનો આશય બીજો છે. અહીંયા કહેવાનો આશય એ રીતે છે કે વ્યવહારને જાણેલો પ્રયોજનવાન છે, અને એટલા માટે આગળ ઉદાહરણ પણ એવું જ લેવામાં આવ્યું છે. કેમ કે 11મી ગાથામાં એમ કહેવામાં આવ્યું કે વ્યવહારને અસત્યાર્થ છે, અભૂતાર્થ છે, પણ એ બધું એને ગૌણ કરીને દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા બતાવવો છે એટલે એમાં શુદ્ધ નયનો વિષય દર્શાવવામાં આવ્યો, એ જ આદરણીય છે અને એ જ આશ્રય કરવા લાયક છે એમ કહેવામાં આવ્યું. એટલે પછી એમ કહી દીધું કે શુદ્ધ નય છે એ આશ્રય કરવા લાયક છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને એમ કથન કરવામાં આવ્યું કે શુદ્ધ નય છે તે આશ્રય કરવા લાયક છે અને વ્યવહાર નય છે તે છોડવા લાયક છે. અહીંયા એમ કહેવું છે, અહીંયા એમ કહે છે કે એ વ્યવહાર નય ક્યારે કોઈ રીતે કાર્યકારી છે જ નહીં એમ નથી. વ્યવહાર નયને ગૌણ કરીને ભલે દ્રષ્ટિનો વિષય બતાવવામાં આવ્યો હોય છતાં પણ જેમને હજી સાધક દશા વર્તે છે એમને એ વ્યવહારને જાણેલો કાર્યકારી છે, ઉપકારી છે, પ્રયોજનવાન છે. બીજી વાત, બીજી રીતે વિચારીએ તો એમ પણ છે કે ત્યાં ધ્રુવને દર્શાવવામાં આવ્યો એટલે કે જે દ્રષ્ટિનો વિષય જે ક્યારેય બદલાતો નથી એવો ધ્રુવ એને દર્શાવવામાં આવ્યો અને ત્યાં પર્યાયને ગૌણ કરવામાં આવી. હવે અહીંયા એ વાત પણ કરવી છે કે પર્યાય છે જ નહીં એમ નથી, ત્યાં ગૌણ કરવામાં આવી હતી. 11મી ગાથામાં જે કહેવામાં આવ્યું ત્યાં પર્યાયને ગૌણ કરીને, પર્યાયને ભિન્ન પાડીને, પર્યાય વિનાનું જે દ્રવ્ય ધ્રુવ એનો આશ્રય કરવો એટલે એમાં આત્મા તરફ દ્રષ્ટિ કરવા માટે એનો વિષય મળે છે એ દર્શાવવામાં આવ્યું. પણ એમ નથી કહ્યું કે પર્યાય છે જ નહીં એમ નહીં, અભાવ કરીને વાત કરવામાં આવી નથી. એટલે જે પર્યાય છે એ વ્યવહાર નયનો વિષય છે, પર્યાય છે તે વ્યવહાર નયનો વિષય છે અને દ્રવ્ય છે તે નિશ્ચય નયનો વિષય છે. એ રીતે પણ અહીંયા જોઈએ તો પર્યાય જે છે એ જ એ નિશ્ચયને જાણનારી છે અને એ પર્યાય જે છે એ પણ જાણવા જેવી છે. પોતાની જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ અવસ્થા થતી નથી, પોતાની શાશ્વત શુદ્ધ નિર્મળ પર્યાયો થવાનું શરૂ થતું નથી એવી દશા થતી નથી અને હજી અશુદ્ધતા રહી છે, ત્યારે એ સમયે જે પર્યાય થાય છે એ પર્યાયને જાણવી જરૂરી છે. હજી શુદ્ધિ થઈ રહી છે અને અશુદ્ધિના અંશ પણ પડ્યા છે, ત્યારે તે વખતે જે પર્યાય થાય છે એ પર્યાયને જાણવી પણ એ જરૂરી છે. એટલે એવા પ્રયોજનવશ એ પર્યાયને જાણવાની વાત કરવી છે. એટલે અહીંયા કહે છે કે એ રીતે એ વ્યવહારને એ જાણેલો પ્રયોજનવાન છે, જાણેલો કાર્યકારી છે. દ્રવ્ય અનંત ગુણોથી અભેદ એક વસ્તુ છે એવું પર્યાય વિનાનું ત્રિકાળી ધ્રુવ અખંડ એક અભેદ પૂર્ણ દ્રવ્ય જે વસ્તુ તે સત છે અને તેની અપેક્ષાએ એક સમયની પર્યાયને એમાં અસત કહેવામાં આવી તો એ ગૌણ કરીને કહેવામાં આવી. એમ નથી કે પર્યાય છે જ નહીં અને પર્યાય વિનાનું ખરેખર કોઈ દ્રવ્ય હોય જ નહીં. કોઈ પણ દ્રવ્યને કોઈ એક પર્યાય તો હોય ને હોય, દરેક સમયે બદલાય છે એટલે ત્યાં દ્રષ્ટિ સ્થિર નથી થતી. એટલે પર્યાયને ગૌણ કરીને ત્યાં કહેવામાં આવી. તો પાછો અહીંયા પ્રશ્ન થાય છે કે ત્યારે એમાં અસત કેમ કહી? ત્યારે પ્રશ્ન એવો થાય કે પર્યાય જે છે તેને અસત કેમ કહી? અને એનો ખુલાસો એમ છે કે પ્રયોજનવશ મુખ્ય ગૌણ કરીને આમ કહેવામાં આવે છે. જેવું પ્રયોજન હોય એ પ્રમાણે કોઈ પણ વસ્તુને મુખ્ય અથવા કોઈ પણ વસ્તુને ગૌણ કરીને કહેવામાં આવે એટલે ત્યાં કઈ અપેક્ષાથી અને ત્યાં શું પ્રયોજન સાધવાનું છે એ સમજવું જરૂરી છે. પર્યાયપણે તો છે, પર્યાય પોતે પર્યાયપણે તો છે અને આપણે એ પણ જાણીએ છીએ કે પર્યાયના ષટકારકો પોતાના છે. એટલે એ પર્યાય તો છે, પર્યાય જ દ્રવ્યને જાણનારી છે. એટલે એક દ્રવ્યમાં જેમ બીજી ચીજ સર્વથા નથી, એક દ્રવ્ય લઈએ તો એ દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ છે, એવી રીતે કંઈ દ્રવ્યમાં પર્યાયનો અભાવ નથી. આ પર્યાય છે તે સર્વથા એમાં નથી એમ નથી. જેમ બીજી ચીજમાં આત્મા નથી ને આત્મામાં બીજી કોઈ ચીજ નથી, એવી રીતે અહીંયા એમ પર્યાયને લેવામાં નથી આવી કે પર્યાય છે જ નહીં એમ નહીં. એટલે પર્યાયના સ્વરૂપનું એવી રીતે સમજવું કે પર્યાય છે જ નહીં તો મિથ્યાત્વ કહેવાય એમ નથી. પર્યાય છે, પર્યાય પર્યાયપણે છે એટલે હોવાપણે છે એટલે સત છે. પરંતુ ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ જે દ્રવ્ય કહીએ, ધ્રુવ, શ્રીકાળી, નાયક ભાવ, પરમ પારિણામિક સ્વભાવ ભાવ, જેનો આશ્રય કરવાથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર થાય, અથવા તો એમ કહીએ કે જેનો આશ્રય કરવાથી સમ્યક દર્શન રૂપી ધર્મની શરૂઆત થાય, એવા જ્ઞાયકની દ્રષ્ટિ કરવી છે તો એ ત્રિકાળી ધ્રુવ તરફ દ્રષ્ટિ કરવા માટે, એને દર્શાવવા માટે પર્યાયને ગૌણ કરી અને દર્શાવવામાં આવી. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને મુખ્ય કરીને તેને નિશ્ચય કહી સત્યાર્થ કહેલ, જ્યારે એ વર્તમાન પર્યાયના આશ્રય સમ્યક દર્શન પ્રગટ નથી થતું, ધર્મ પ્રગટ નથી થતો, પણ વિકલ્પ થાય છે, અને વિકલ્પ થાય એટલે રાગ આદિ થાય, એટલા માટે પર્યાયનો આશ્રય છોડાવવા માટે એને ગૌણ કરીને વ્યવહાર કરીને અસત્યાર્થ કહેલે છે. પણ એમ નથી કે પર્યાય છે જ નહીં એમ કરીને વાત એમાં કરવામાં આવી નથી. અને એ પર્યાય દરેક સમયે સમયે જે થઈ રહી છે એમાં જેની સ્થિતિ હજી પૂર્ણ નથી થઈ એને એ દરેક સમયની પર્યાય છે તે જુદી જુદી થાય છે, અને એ પર્યાય દ્વારા એનો પોતાનો વિકાસ કેટલો થયો, પોતાને કેટલી અશુદ્ધિ રહી છે અને કેટલી શુદ્ધિ થઈ છે એ વાતને જાણી શકાય છે. અને એ જાણવું એને જરૂરી છે. ક્યાં સુધી એ જાણવું જરૂરી છે? તો કે જ્યાં સુધી એ પૂર્ણતા પ્રગટ ન કરે ત્યાં સુધી એણે પોતાનામાં રહેલી શુદ્ધિ અને અશુદ્ધિ જાણવા માટે એ પર્યાય જે છે એટલે વ્યવહાર છે તે જાણવો જરૂરી છે. એટલે એ રીતે વ્યવહારને પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે અને સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી એ પ્રકારનો અહીંયા ઉપદેશ કરવામાં આવ્યો છે. હવે કોઈ કોઈને પ્રયોજનવાન એટલે શું કહેવું છે? તો કે જે મધ્યમ દશામાં વર્તે છે એવા સાધકને, એ સાધક દશાના કાળ દરમિયાન એ પ્રયોજનવાન છે. સાધક અવસ્થામાં એને શુદ્ધતાના અંશો હજી પૂર્ણ નથી થયા અને કાંઈક અશુદ્ધતા છે એટલે એને એ અશુદ્ધતા જાણવી જરૂરી થાય ત્યારે એ જાણવા માટે એ આખો વ્યવહાર અને એ વખતની એની પર્યાય એ જાણવી જરૂરી છે. જો એ વર્તમાન પર્યાયને નથી જાણતો અને એકાંતે એમ લઈ લે કે પોતે તો શુદ્ધ જ છે, શુદ્ધ જ છે, તો પછી શું થશે? તો પછી એનો પુરુષાર્થ આગળ નહીં વધે, વિકાસ આગળ નહીં વધે, અને એને શું થશે? એને નિશ્ચય આભાસી પણ આવી જશે. પોતે પોતાની વર્તમાન પર્યાયને જો જાણશે નહીં અને માત્ર પોતે શુદ્ધ જ છે, શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય જે ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ છે એ પ્રમાણે પોતે એમ લઈ લેશે કે એ જ શુદ્ધ જ છે પોતે, અને વર્તમાન પર્યાયમાં જે મલિનતા છે એવું કંઈ છે જ નહીં. જો એમ એકાંતે લેશે તો મુશ્કેલી એ થશે કે પછી એને કોઈ પુરુષાર્થ રહ્યો નહીં, એમ મિથ્યાત્વ પ્રગટ થશે એટલે એ નિશ્ચય આભાસી પણ થશે. સ્વચ્છંદતા પણ આવશે કે મારે તો હવે કંઈ કરવા જેવું છે જ નહીં, અને એ જે સાચો પુરુષાર્થ કરવાનો છે એ પુરુષાર્થમાં એ પછી પ્રવર્તશે નહીં એવી દશા ઊભી થશે. એટલે પર્યાયગત શુદ્ધતા અને અશુદ્ધતા, પર્યાયમાં રહેલી શુદ્ધતા અને અશુદ્ધતા છે એ વ્યવહાર છે, અને એનું જાણવું, એ જાણવું એટલે કે એ જાણેલો વ્યવહાર એ રીતે પ્રયોજનવાન છે. જો આદરેલો, આશ્રય કરેલો પ્રયોજનવાન છે એમ નથી કહ્યું, પણ એ જાણેલો પ્રયોજનવાન છે એમ અહીંયા કહેવું છે. એટલે 11મી ગાથામાં જે વાત કહેવામાં આવી છે અને એને જે રીતે જૈન દર્શનનો પ્રાણ કહ્યો છે એ વાત તો એમ રહે જ છે, પણ તેની સાથે આ 12મી ગાથામાં જે વ્યવહારની વાત કરી છે એને એ રીતે લેવાની છે કે સાધક દશામાં એની વર્તમાન જે પર્યાય છે એ પર્યાય આદરેલી, આશ્રય કરેલી નહીં પરંતુ જાણેલી એ પ્રયોજનવાન છે. એ દ્વારા એને ખ્યાલ આવે છે કે મારી દશા વર્તમાનમાં આ રીતે છે એવો એને ખ્યાલ આવે છે. તો આપણે હવે ગુરુદેવે કેટલીક વાત કહી છે એ વાત પણ આપણે અહીંયા લઈએ. પ્રવચન રત્નાકરમાં પાના નંબર 160, પ્રવચન રત્નાકર ભાગ પહેલો, એમાં પાના નંબર 160 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 171, એમાં જે વાત કહી છે આપણે લઈએ. ગુરુદેવે આના વિશે કેટલીક વાત બહુ મહત્વની કહી છે. ગુરુદેવ કહે છે કે અહીંયા બીજા પેરેગ્રાફમાં કહ્યું છે કે એમ તો નિર્વિકલ્પ ધ્યાનમાં બે મોક્ષ માર્ગ કયા છે. દ્રવ્ય સંગ્રહ ગાથા 47માં આવે છે, દ્વિહમ પી મોક હેવું જાણે પાવણ દી જમ મુણી વિનિમયા. ત્રિકાળી ધ્રુવના આશ્રયે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય. કોના આશ્રય? ત્રિકાળી ધ્રુવના આશ્રયે જે શુદ્ધ પર્યાય પ્રગટ થાય, જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય, એ નિશ્ચય મોક્ષ માર્ગ. અને અંદરમાં નિર્વિકલ્પ ધ્યાનમાં બુદ્ધિપૂર્વક રાગ તો નથી, ધ્યાનમાં છે ત્યારે સાતમા ગુણસ્થાને એને બુદ્ધિપૂર્વકનો રાગ નથી, અથવા તો એ સાતમે ગુણસ્થાને નથી, તે છતાં પણ જો એ ધ્યાનમાં છે તો એ વખતે એને બુદ્ધિપૂર્વકનો રાગ નથી. પણ જે અબુદ્ધિપૂર્વક રાગ કયો છે, જે કેવળી ગમે છે એવો અબુદ્ધિપૂર્વકનો રાગ કયો છે, એ છે એને આરોપિત કરી વ્યવહાર મોક્ષ માર્ગ કયો. એવા અબુદ્ધિપૂર્વક રાગ જે છે એને અહીંયા આરોપિત કરી અને એને વ્યવહાર મોક્ષ માર્ગ કયો છે. મૂળ વાત શું છે કે એને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર તો એ ત્રિકાળી ધ્રુવના આશ્રય જ થાય છે, પણ હજી જે અહીંયા એ રાગ પડ્યો છે એની વાત કરી છે. દ્રવ્ય સંગ્રહની ગાથા 47ના આધારે એક વાત મૂકવામાં આવી છે, એટલે આપણે લઈએ છીએ કે એને હજી અબુદ્ધિપૂર્વકનો રાગ છે એને આરોપિત કરીને વ્યવહાર મોક્ષ માર્ગ કયો છે. આમ નિર્વિકલ્પ ધ્યાનમાં મુનિરાજને એકલો નિશ્ચય છે અને વ્યવહાર નથી એમ તો નથી. આ બીજી વાત અહીંયા સિદ્ધ કરવી છે ને એ વાત લીધી કે એટલે એમને ખરેખર ધ્યાનમાં નિશ્ચય જ છે, છતાં પણ આ પ્રમાણે અબુદ્ધિપૂર્વકનો રાગ વર્તે છે, એટલે એમ કહ્યું કે વ્યવહાર નથી એમ તો નથી. ત્યાં વ્યવહાર પણ કયો છે? આ દ્રવ્ય સંગ્રહની ગાથા 47ના આધારે વાત મૂકી છે એમણે. અહીં તો ધ્યાનનું ફળ જે સંપૂર્ણ નિર્વિકલ્પતા થઈ છે એવા કેવળ જ્ઞાનીને વ્યવહાર રહેતો નથી, કેમ કે પૂર્ણ દશામાં કોઈ રાગ રહેતો નથી, પણ સંપૂર્ણ વિકરાગતા છે જે પૂર્ણ દશા થઈ એને માત્ર જાણે છે. એટલે કેવળ જ્ઞાનીની અપેક્ષાએ અહીંયા સાતમા ગુણસ્થાનની જો અવસ્થા લેવામાં આવે તો એ વખતે પણ અપેક્ષાથી અહીંયા એ વ્યવહાર મોક્ષ માર્ગ રહ્યો છે અંદરે, એવી એક વાત અહીંયા મૂકી. આ અતિ સૂક્ષ્મ વાત છે, જેને જેટલી સમજાય તેટલી સમજવી. પણ અહીંયા જે વાત આવી છે ગુરુદેવના રત્નામૃતમાં અને મને મહત્વની લાગી છે, એટલે આપણે લઈએ છીએ. વળી આગળના પેરેગ્રાફમાં પણ કહે છે કે વળી જે જીવો અપરમ ભાવે સ્થિત છે, એટલે પૂર્ણતા હજી પ્રાપ્ત નથી કરી, અપરમ ભાવે સ્થિત છે અર્થાંત શ્રદ્ધા તથા જ્ઞાન ચારિત્રના પૂર્ણ ભાવે નથી પહોંચી શક્યા, પૂર્ણતાએ હજી પહોંચ્યા નથી, સાધક અવસ્થામાં સ્થિત છે, તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. સમ્યક દર્શન થયું છે પણ સમ્યક જ્ઞાન ચારિત્ર પૂર્ણ થયા નથી. સર્વજ્ઞતાની પ્રતીતિ થઈ છે પણ સર્વજ્ઞ પદ પ્રગટ થયું નથી. સમ્યક દર્શન થાય એટલે સર્વજ્ઞતાની પ્રતીતિ અંશે અનુભવ થાય, કેવળ જ્ઞાનનો અંશે અનુભવ એને થાય છે. પૂર્ણતા કેવી હોય એનો સ્વાદ એને આવી જાય છે, પૂર્ણતા હજી સર્વજ્ઞ પદ એને પ્રાપ્ત નથી થયું, એવું પ્રગટ નથી થયું પર્યાયમાં. એવી સાધક દશામાં જે સ્થિત છે, એવા સાધકને માટેની વાત કહે છે, એવી સાધક દશામાં જેઓ છે રહ્યા છે તેઓ વ્યવહાર દેશિતા એટલે કે વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. એવાઓને વ્યવહાર દ્વારા ઉપદેશ કરવામાં આવે એ જરૂરી છે. શબ્દ શું છે અહીંયા? વ્યવહાર દેશિતા. પણ એનો વાચ્યાર્થ તો એમ છે કે તે કાળે જેટલો કાંઈ વ્યવહાર છે તે જાણવા યોગ્ય છે. આમ વ્યવહાર દેશિતા કહ્યું એટલે એમને વ્યવહારનો દ્વારા ઉપદેશ કરવામાં આવે તે યોગ્ય છે. પણ એનો બીજો અર્થ, એક બીજી રીતે અર્થ, ગૂઢ અર્થ અહીંયા જે છે એ ગુરુદેવે સમજાવ્યો છે કે એનો વાચ્યાર્થ તો એમ છે કે તે કાળે જેટલો કાંઈ વ્યવહાર છે તે જાણવા યોગ્ય છે. કેમ કે પ્રતિ સમયે સાધકને શુદ્ધતા વધે છે, અશુદ્ધતા ઘટે છે. જે જે સમયની જેટલી શુદ્ધતા અને અશુદ્ધતા છે તેને જેમ છે તેમ તે તે સમયે જાણવી તે પ્રયોજનવાન છે, તે પ્રયોજનવાન છે. અને એ વાત હવે ટીકાની અંદર આપણને કરશે, તો આપણે હવે સમયસારમાં ટીકા લઈએ. કઈ રીતે એ પ્રયોજનવાન છે એની વાત અહીંયા ટીકામાં સમજાવી છે. ટીકામાં કહે છે કે જે પુરુષો છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન વસ્તુના ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે, કેવા પુરુષની વાત લીધી છે અને કોની સાથે સરખાવી છે, તો કે જે ઉત્કૃષ્ટ પૂર્ણ ભાવને અનુભવે છે, ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે એને એની સરખામણી કેવી કરી છે કે છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન. સુવર્ણને જ્યારે શુદ્ધ કરવામાં આવે અને શુદ્ધ કરવાની પ્રક્રિયા થાય છે તો એમાં એને તાપ આપવામાં આવે છે અને અશુદ્ધિ ઓછી થતી જાય છે, એટલે જે એની સાથે રહેલી માટી જે છે એ માટીનો ભાગ ઓછો થતો જાય છે અને એને તપાવવામાં આવે છે. તપાવવામાં આવે છે તો ક્યાં સુધી તપાવવામાં આવે છે કે પૂર્ણપણે શુદ્ધ થાય ત્યાં સુધી, એટલે છેલ્લો તાપ આપ્યો હોય અને પછી જે દશા આવી એ પૂર્ણ શુદ્ધ દશા છે. એટલે હવે કોઈ અંદર માટી રહી જ નથી, માટીનો અંશ રહ્યો નથી, એવું પૂર્ણ 16 વલ્લુ કહો અથવા તો 24 કેરેટ કહીએ જે કહીએ તે એવું શુદ્ધ સોનું થાય છે, એમ પૂર્ણપણે શુદ્ધતા થઈ છે અને મલિનતા પૂર્ણપણે ચાલી ગઈ છે. એવા એની સાથે સરખાવતા કહે છે કે એવા ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે તેમને, એટલે કે જેમણે પૂર્ણતા પ્રગટ કરી છે તેમને પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન પકવવામાં આવતા અશુદ્ધ સુવર્ણ સમાન, એટલે કે જ્યારે સોનાને માટી સાથે છે ખાણમાંથી નીકળ્યું છે ઓર તરીકે ત્યારે એને તપાવવામાં આવે છે, તો તપાવવામાં આવે છે એમાં પહેલો તાપ બીજો તાપ એમ કરતા કરતા તાપ આપ્યા કરીએ છીએ, એટલે એની શુદ્ધિ થતી જાય છે અને એ માટી ઘટતી જાય છે, અશુદ્ધિ ઓછી થતી જાય છે, એમ એ આગળ ચાલે છે. એટલે પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકો, એ તાપના પાકો, એની પરંપરાથી એ પચ્યમાન એટલે પકવવામાં આવ્યું એ અશુદ્ધ સુવર્ણ છે, એ વખતે હજી પૂરેપૂરી શુદ્ધતા નથી થઈ. એની સમાન એવા લોકો બીજા કે જેમને ઉત્કૃષ્ટ નથી પણ અનઉત્કૃષ્ટ એટલે મધ્યમ ભાવ એનો અનુભવ જે છે એ અનુભવ, આ જેણે પૂર્ણ ઉત્કૃષ્ટ ભાવ પ્રગટ કર્યો છે એને એવો મધ્યમ ભાવનો અનુભવ હોતો નથી. શુદ્ધ ભાવ પૂર્ણ જેનો થયો છે એને ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ છે અને એને પેલા અશુદ્ધ સુવર્ણની સમાન પેલો અનઉત્કૃષ્ટ એટલે મધ્યમ ભાવનો અનુભવ જે સાધકને છે એવો અનુભવ એને હોતો નથી. કોને? જેને પૂર્ણ ઉત્કૃષ્ટ ભાવ પ્રગટ કર્યો છે. જેમ કે શુદ્ધ સોનાની અંદર હવે અશુદ્ધ સુવર્ણનો જેવો રંગ વગેરે જે કંઈ છે એવું હોતું નથી, એ શુદ્ધ પૂર્ણ થયું છે તો એમાં હવે એ અશુદ્ધ સુવર્ણ સમાન કોઈ વાત નથી, એમ અહીંયા જણાવવું છે. એટલે એ રીતે અહીંયા કહે છે એના એ દ્રષ્ટાંત ઉપરથી કે જેમને પૂર્ણપણે શુદ્ધિ પ્રગટ થઈ છે એવો ભાવ, શુદ્ધ ભાવને જે અનુભવી રહ્યા છે, કેવળ જ્ઞાન જેમને થયું છે એમને હજી સાધક દશામાં રહેલ શુદ્ધ અને અશુદ્ધ ભાવનો અનુભવ છે એવો અનુભવ હોતો નથી. તેથી શુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે અચલિત અખંડ એક સ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો છે એવો શુદ્ધને જ સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા એટલે સુવર્ણના વર્ણ સમાન હોવાથી જાણેલો પ્રયોજનવાન છે. હવે એ પેલા શુદ્ધ દ્રવ્યની વાત કરીને કહે છે કે તેથી એમણે કે જેમણે પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરી છે એમને એ શુદ્ધ દ્રવ્યને કહેનારો, શુદ્ધતાને જણાવનારો જે શુદ્ધને છે, જે એક અખંડ એક સ્વરૂપને કહેનારો છે, એક સ્વરૂપ અખંડને એ પ્રગટ કરનારો જે એ શુદ્ધને છે, એ શુદ્ધને હવે એને રહેતો નથી, માત્ર જાણેલો રહી જાય છે. કેમ કે હવે જેમ પેલા સુવર્ણમાં જેમ પૂર્ણતાનો શુદ્ધ રંગ, શુદ્ધ પીળો રંગ જેવો પ્રગટ થવો જોઈએ એવો પ્રગટ થયો છે, એ રીતે આને પણ પૂર્ણ શુદ્ધ ભાવ પ્રગટ થયો છે. એટલે હવે કોઈ એવો શુદ્ધનય કે શુદ્ધનયનો ઉપદેશ કાર્યકારી છે નહીં. જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું એને આપણે એમ કહીએ કે તમે શુદ્ધનય દ્વારા આત્મામાં જાઓ, એવું કહેવાનું કોઈ અર્થ છે? જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, જેમણે શુદ્ધનયના આશ્રયે પૂર્ણતા પ્રગટ કરી લીધી છે, એને આપણે એમ કહીએ કે તમે શુદ્ધનયના આશ્રયે તમારા સ્વરૂપમાં જાઓ, તો એવું કહેવાનો કોઈ અર્થ રહે છે? હવે કેમ કે પોતે એ રૂપે તો પરિણમી ગયા છે, હવે ક્યાં એમને નયનો આશ્રય કરવાનો રહ્યો? પૂર્ણતા જે પ્રગટ કરવાની છે તો પ્રગટ થઈ ગઈ છે, એટલે માત્ર હવે એમને માટે એક પ્રયોજનવાન રહેતો નથી, પણ માત્ર જાણેલા તરીકે પ્રયોજનવાન રહે છે. એમ નથી કે હવે તમે આશ્રય કરો, એમ હવે એમને માટે કોઈ વસ્તુ રહેતી નથી. સુવર્ણ શુદ્ધ થઈ ગયું પછી એને હવે વિશેષ તાપ આપવાની કોઈ જરૂર છે? નથી જરૂર. આ વાત અહીંયા એ રીતે સમજાવી છે કે એમને હવે એ જાણેલો પ્રયોજનવાન છે. પહેલા જે રીતે એ આદરેલો હતો, હવે એ આદરવાનું તો પૂર્ણ થઈ ગયું છે, એટલે હવે એ જાણેલો જ પ્રયોજનવાન રહી ગયો. પરંતુ જે પુરુષો હજી પૂર્ણતાને પ્રાપ્ત કરી નથી એવા છે, એટલે મધ્યમ ભાવ સહિત છે, એને માટેની વાત કરે છે કે જે પુરુષો પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન કેટલા તાપ ગણી શકાય? સુવર્ણને શરૂ કરીએ ત્યાંથી એ પૂર્ણ શુદ્ધ થાય ત્યાં સુધીમાં કેટલા તાપ? તો અનેક થાય. થોડોક તાપ આપીએ ને થોડીક શુદ્ધતા થઈ, હજી વધારે તાપ આપીએ વધારે શુદ્ધતા, વધારે શુદ્ધતા, વધારે શુદ્ધતા, વધારે શુદ્ધતા, વધારે શુદ્ધતા, એમ ક્યાં સુધી ગણવાનું છે કે પૂરેપૂરું શુદ્ધ થાય ત્યાં સુધી? એટલે કેટલા ભાવ થયા, કેટલા પ્રકારનું સુવર્ણ થયું, એ કેટલા પ્રકારનું સુવર્ણ થયું? તો મલિનતાથી શરૂ કરીને પૂર્ણ થાય ત્યાં સુધીના જેટલા પ્રકાર આપણે પાડવા હોય એટલા પ્રકાર પાડી શકીએ, એટલે એ પાકો અનેક થાય. એને માટે અહીંયા કહે છે કે પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન જે વસ્તુનો અનઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ નથી તેવો, એટલે મધ્યમ ભાવ તેને અનુભવે છે, તેને એવા મધ્યમ ભાવને અનુભવે છે, તેમને છેલ્લા પાકથી ઉતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ હોતો નથી. મધ્યમ ભાવને અનુભવે છે એને હજી પૂર્ણ શુદ્ધ નો અનુભવ હોતો નથી. તેથી અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાડ્યા છે, એવો વ્યવહારને વિચિત્ર અનેક વર્ણમાળા સમાન હોવાથી જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. એટલે અનેક સ્વરૂપો એમને માટે જાણેલા પ્રયોજનવાન છે. થોડીક શુદ્ધિ થઈ છે એને જાણતા એને ખ્યાલ આવે છે કે હજી આટલી અશુદ્ધિ બાકી રહી, હજી આગળ વધે છે, વધારે તાપ આપે છે તો તાપ આપતા એને વધારે શુદ્ધિ થાય છે, તો પણ હવે ખ્યાલ આવે છે કે હવે હજી આટલી અશુદ્ધિ રહી, હજી આગળ વધે છે. એમ કરતા કરતા એની અશુદ્ધિ ભલે ઓછી થતી જાય, પણ એ દરેક વખતની જે સ્થિતિ છે એની જાણેલી એ પ્રયોજનવાન છે. કેમ કે એ જાણશે નહીં તો એ પૂર્ણતા સુધી એ પુરુષાર્થ નહીં કરી શકે, એ પૂર્ણતા સુધી એ એવા તાપ આપી શકશે નહીં, એવો પુરુષાર્થ નહીં કરી શકે. એટલા માટે એમને માટે એ તે કાળે જે સમયે જેટલી શુદ્ધતા અને અશુદ્ધિ છે એને જાણેલો પ્રયોજનવાન છે. પણ ક્યારે? તે કાળે, જ્યારે અશુદ્ધિનો કાળ જેટલો છે ત્યારે તે કાળે તે અશુદ્ધિ જાણેલી પ્રયોજનવાન છે. એટલી અશુદ્ધિ પછી આગળ વધે છે અને અશુદ્ધિ ઓછી થાય છે, તો પછી ઓછી અશુદ્ધિ થઈ તે વખતે તે જાણેલું પ્રયોજનવાન છે. અલ્પ અશુદ્ધિ રહી ગઈ છે તો ત્યારે તે સમયે એટલી અલ્પ અશુદ્ધિને જાણવી એને માટે પ્રયોજન છે. પણ એ અલ્પ અશુદ્ધિ રહી હોય એ વખતે એને જ્યારે પૂર્ણપણે અશુદ્ધ હતો એ વાતને જાણેલી કોઈ રીતે પ્રયોજનવાન નથી. એટલે તે કાળે, જે કાળે એની જે સ્થિતિ છે એ સ્થિતિને એ જાણે છે તો એને માટે એ પ્રયોજનવાન એ રીતે થાય કે એને ખ્યાલ આવે છે કે હજી મારે આટલી અશુદ્ધિ દૂર કરવાની છે, હજી મારી પર્યાયમાં આટલી અશુદ્ધિ પડી છે. એટલે એ પર્યાય એની એ જાણી અને પોતે શુદ્ધતાનો પુરુષાર્થ ચાલુ રાખે છે. અને શુદ્ધતાનો પુરુષાર્થ તો જે રીતે થાય છે એ રીતે જ થાય, એ તો શુદ્ધનયના આશ્રય જ થાય, એમ નથી કહ્યું કે વ્યવહારને એના આશ્રય શુદ્ધતાનો પુરુષાર્થ કરે છે, એવી કોઈ વાત અહીંયા કરવામાં આવી નથી. શુદ્ધતા પ્રગટ કરે છે એ તો શુદ્ધ નથી એટલે ત્રિકાળીના આશ્રય જ કરે છે, પણ હજી પૂરી શુદ્ધિ નથી થઈ તો અશુદ્ધિ જેટલી બાકી છે અને એ સમયની એટલે એની પોતાની વર્તમાન પર્યાય એને જાણેલી છે તે એને પોતાને જ પ્રયોજનવાન છે એમ અહીંયા કહેવાનો આશય છે. એ રીતે એ વ્યવહાર નહીં એને જાણેલો કાર્યકારી છે. હવે એક બીજી વાત પણ અહીંયા કહે છે આગળ એ આપણે લઈએ કે એ રીતે પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે. પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે એટલે જ્યારે પૂર્ણ થઈ જાય છે ત્યારે એ પૂર્ણ દશાને પ્રગટ કરે છે ત્યારે એને એ રીતે કાર્યકારી છે એટલે પોતે નિશ્ચયને સ્વરૂપ જ થઈ ગયો છે. અને જ્યારે હજી સાધક અવસ્થામાં છે ત્યારે એને શુદ્ધ નિશ્ચય નયનો આશ્રય અને એ સમયની એની પર્યાય જે જાણેલી છે તે એને કાર્યકારી થાય છે એમ બંને નયો કાર્યકારી છે. કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. આ વાતને થોડીક આપણે સમજીએ, એમાં શું કહેવા માંગે છે એ સમજીએ કે તીર્થ એટલે શું. પહેલી વાત એ લઈએ તો કે જેનાથી તરાય તે તીર્થ છે, જેનાથી તરાય તે તીર્થ છે અને એવો વ્યવહાર ધર્મ છે. જેનાથી તરાય એ તીર્થ છે ને એવો વ્યવહાર ધર્મ છે એટલે પાર થવું તે વ્યવહાર ધર્મનું ફળ છે, અથવા તો પોતાના સ્વરૂપને પામવું તે તીર્થ ફળ છે, તે તીર્થ ફળ છે. અને અહીંયા આગળ એમ કહ્યું છે અહીંયા કે બીજી જગ્યાએ પણ કહ્યું છે કે કરીને અહીંયા શ્લોક મૂકવામાં આવ્યો છે કે જહ જીણમયમ અવજ્જયતામાં વ્યવહારણ નિચ્છયે મુયઃ એકેણ વિના છિજ્જયી તીર્થમ અણેણ પૂર્ણતચ્છમ. એનો અર્થ છે આચાર્ય કહે છે કે ભવ્ય જીવો જો તમે જીનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બંને નયોને ન છોડો, કારણ કે વ્યવહાર નય વિના તો તીર્થ એટલે વ્યવહાર માર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચય નય વિના તત્વ વસ્તુનો નાશ થઈ જશે. નિશ્ચય નય શુદ્ધ નય વિના મૂળ વસ્તુ જે છે એનો નાશ થઈ જશે અને વ્યવહાર નય વિના તીર્થ વ્યવહારનો નાશ થઈ જશે. આ બીજી જગ્યાએથી વાત લઈને કરવામાં આવ્યું છે. તો એ તીર્થની વાત જે છે એને આપણે સમજવાની છે. તો તીર્થની વાત આપણે લઈએ કે કઈ રીતે એ તીર્થ બને છે. તો જ્યારે એ પોતે શુદ્ધિની વૃદ્ધિ કરતો જાય છે તો શુદ્ધિની વૃદ્ધિ કરતા 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 જે પર્યાયો થાય છે એ પર્યાય એટલે કે શુદ્ધ પર્યાય નિર્મળ પર્યાય થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ, રત્નત્રય રૂપ જે પર્યાય થઈ એ રત્નત્રય જે છે એ છે વ્યવહાર, એ વ્યવહાર છે. અને એ રત્નત્રય જે છે એની પ્રાપ્તિ, રત્નત્રયની પ્રાપ્તિ એને એ રીતે તીર્થ કહેવામાં આવે છે. કેમ કે એ રત્નત્રયની પ્રાપ્તિ એટલે રત્નત્રય છે તે મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ રૂપે આખો મોક્ષ માર્ગ રહેલો છે. એવી જ પર્યાયો થાય એવો જ એ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ કહો કે તીર્થ કહો, જેનાથી તરાય એ તીર્થ અથવા તો મોક્ષ માર્ગ છે. એવો મોક્ષ માર્ગ કઈ રીતે છે તો એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે એ માર્ગ છે, એ મોક્ષનો માર્ગ છે. અને એ એટલા માટે એને તીર્થ કહેવાય. એટલે આવી જે પર્યાય થાય છે અને એવી પર્યાયને જો માનવામાં ન આવે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પર્યાયને જો માનવામાં ન આવે એને, તો પછી એ માર્ગનો નાશ થશે. એટલે કે જેને એવી પર્યાય પ્રગટ થઈ છે એવા ભાવમાં જે રહે છે એ બધા તીર્થના પ્રકાશક છે, તીર્થને પ્રસિદ્ધ કરનારા છે. એટલે જેમને એ પર્યાય પ્રગટ થાય છે, જે સર્યાએ પ્રગટ કરે છે, એ બધા ખરેખર તો તીર્થ સમાન છે. એ તીર્થને પ્રગટ કરનારા છે, એવો મોક્ષ માર્ગ છે. એટલે એ વ્યવહારમાં એ પર્યાય આવે છે એ અપેક્ષાએ એને એમ કહેવામાં આવ્યું કે ત્રણ પર્યાય જે છે એ મોક્ષનો માર્ગ છે. અને એવો એ મોક્ષ માર્ગ જે છે એ એમ ત્રણ ભેદ કરીને જે વાત કરવામાં આવી એટલે એ વ્યવહાર માર્ગ કહેવાય. એ અપેક્ષાએ વ્યવહાર થયો. આત્મામાં જ્યારે એ ઉત્પન્ન થાય છે ત્યારે એને આપણે નિશ્ચય તરીકે લઈએ છીએ. પણ અહીંયા જરા બીજી અપેક્ષાથી એ સમજાવવું છે એટલે એ કહેવામાં આવ્યું છે. આપણને એ વધારે ગુરુદેવે સારી રીતે સમજાવ્યું છે, એમાંથી આપણે સમજીએ. અહીંયા પ્રવચન રત્નાકરમાંથી આપણે લઈએ. અહીંયા પાના નંબર 174 ઉપર, એટલે કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 174 અને પુસ્તકમાં પ્રવચન રત્નાકરમાં પાનું 163, પ્રવચન રત્નાકર ભાગ પહેલો પાનું 163 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 174, ત્યાં ગુરુદેવે બહુ સ્પષ્ટ કરીને આ વાત સમજાવી છે કે હવે એનું કારણ આપે છે. પેલા પ્રયોજનની વાત કરવામાં આવી ને, વ્યવહાર એ કઈ રીતે પ્રયોજનભૂત છે એની વાત કરી, અને ત્યાર પછી તે હવે કહે છે કે એનું કારણ આપે છે કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે જેનાથી કરાય એ તીર્થ છે. અંતરમાં મોક્ષ માર્ગની પર્યાય છે તે તીર્થ છે. અંતરમાં મોક્ષ માર્ગની પર્યાય છે તે તીર્થ છે, કેમ કે એનાથી તરાય છે. ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભાવની દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા સ્વરૂપ જે રત્નત્રયની પર્યાય તે તીર્થ છે. શું? ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભાવની દ્રષ્ટિ, ધ્રુવ તરફ દ્રષ્ટિ કરતા જે દર્શન જ્ઞાન અને રમણતા એટલે ચારિત્ર, જ્ઞાન દર્શન રૂપે રમણતા થવી એટલે એમાં જ સ્થિરતા કરવી, એમાં જ રમવું, એ ચારિત્ર એટલે એવા ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભાવની દ્રષ્ટિ, એનું જ્ઞાન અને એમાં જ રમણતા એટલે સ્વરૂપમાં રમણતા, એ ત્રણને રત્નત્રય કહીએ છીએ. ત્રણ જે રત્નત્રયની પર્યાય એ તીર્થ છે, એનાથી સંસાર તરાય છે. રત્નત્રય રૂપ મોક્ષ માર્ગની જે નિર્મળ પર્યાય તે વ્યવહાર છે. એ પર્યાય છે ને એટલે એને વ્યવહાર કહ્યો. રત્નત્રય રૂપ મોક્ષ માર્ગની જે નિર્મળ પર્યાય થઈ એ પર્યાય છે એટલે વ્યવહાર છે, પર્યાય છે એટલે વ્યવહાર છે, તેથી તેને વ્યવહાર ધર્મ કહ્યો છે. શુભરાગ એ વ્યવહાર ધર્મ એ વાત અહીં નથી. શુભરાગને વ્યવહાર ધર્મ કહ્યો નથી, ખરેખર છે પણ નહીં. પણ શુભરાગ હોય છે, કેમ હોય છે? અશુભથી બચવા માટે શુભ ભાવ આવે છે. અશુભથી બચવા માટે શુભરાગ હોય છે, મુનિઓને પણ હોય છે, છઠ્ઠા ગુણતાને પણ હોય છે. ત્રિકાળી દ્રવ્ય જે નિષ્ક્રિય છે તે નિશ્ચય, અને તેની અપેક્ષાએ મોક્ષ માર્ગની નિર્મળ પર્યાય તે વ્યવહાર છે. મોક્ષ માર્ગની નિર્મળ પર્યાય કઈ છે? તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એટલે જ્ઞાયક ભાવની દ્રષ્ટિ, એનું જ્ઞાન અને એમાં રમણતા, એ રૂપે એ રત્નત્રય રૂપ પર્યાય, એને અહીંયા તીર્થ કહેવામાં આવ્યું છે. એ મોક્ષનો માર્ગ છે, એનાથી તરાય છે એટલે એનો એને મોક્ષનો માર્ગ કહ્યો, એને તીર્થ કહ્યું. એટલે ત્રિકાળી દ્રવ્ય જે નિષ્ક્રિય છે તે નિશ્ચય, અને તેની અપેક્ષાએ, જ્યારે ત્રિકાળી દ્રવ્ય ને નિષ્ક્રિય કહીએ એને નિશ્ચય કહીએ, એ નિષ્ક્રિય છે કેમ કે પર્યાય છે, એનું પરિણમન તો થાય છે, એટલે અહીંયા જે ત્રિકાળી દ્રવ્ય જે છે એને એ નિષ્ક્રિય કહ્યું. એ નિશ્ચય છે અને તેની અપેક્ષાએ મોક્ષ માર્ગની નિર્મળ પર્યાય તે વ્યવહાર છે. અહીંયા નિશ્ચય તરીકે ત્રિકાળી દ્રવ્ય લેવામાં આવ્યું છે, એની અપેક્ષાએ જે નિર્મળ પર્યાય છે એને વ્યવહાર કહેવામાં આવ્યો. નિર્મળ પર્યાયને વ્યવહાર કહેવામાં આવ્યો, પર્યાય છે એટલે. દ્રવ્ય તે નિશ્ચય નયનો વિષય અને પર્યાય તે વ્યવહાર નયનો વિષય છે. એટલે અહીં કહે છે કે જો વ્યવહાર નય ન હોય તો તેના વિષયભૂત તીર્થ અને તીર્થનું ફળ ક્યાં ગયું, એટલે કે પર્યાય ક્યાં ગઈ? વ્યવહાર નયનો વિષય એ શું છે? પર્યાય છે. જો પર્યાય છે જ નહીં તો પછી વ્યવહાર નય રહ્યો જ નહીં, એટલે વ્યવહાર નયનો વિષય પણ છે, વ્યવહાર નયનો વિષય પર્યાય છે, અને એવી નિર્મળ પર્યાય જે છે એ તીર્થ છે. એટલે કહે છે કે જો વ્યવહાર નય ન હોય, માની લો કે વ્યવહાર નય છે જ નહીં, એનો અભાવ કરી નાખવામાં આવે, તો પછી તેના વિષયભૂત એટલે વ્યવહાર નયના વિષયભૂત જે આ નિર્મળ પર્યાય રૂપ તીર્થ જે કરવાનું કારણ છે એવું તીર્થ, એ વિષયભૂત તીર્થ પછી ક્યાં રહેશે? એટલે પર્યાય પછી ક્યાં ગઈ? તેથી મોક્ષનો માર્ગ તે તીર્થ છે, અને પાર થવું તે તીર્થનું ફળ છે. એટલે પૂર્ણ કેવળ જ્ઞાન પામવું એ મોક્ષ માર્ગનું ફળ છે. કેવળ જ્ઞાન પણ પર્યાય છે, પર્યાયને ન માનો તો મોક્ષ માર્ગ રહેતો નથી. અને મોક્ષ માર્ગનું ફળ જે કેવળ જ્ઞાન અને સિદ્ધપદ તે પણ રહેતા નથી, કેમ કે કેવળ જ્ઞાન એ પણ પર્યાય છે, સિદ્ધની પણ પર્યાય છે. એટલે એ પર્યાય છે તે વ્યવહાર છે, માટે તીર્થ અને તીર્થફળની એવી જ વ્યવસ્થિતિ છે તે યથાર્થ જાણવી, આ રીતે વ્યવહાર ધર્મ છે તે તરવાનો ઉપાય છે. પણ કોઈ એમ એને કહે કે પુણ્ય ભાવ છે, શુભ રાગ છે, એના વડે તરાય છે, તો એ વાત બરાબર નથી. જો સ્પષ્ટતા ચોખ્ખી કરી દીધી છે અહીંયાની છે, એ વાત જુઠ્ઠી છે. શુભ રાગ એ તો બંધનું કારણ છે, એ તરવા માટેનું કારણ નથી, અને એ તો અસદભૂત વ્યવહાર છે. અને અહીંયા તો સદભૂત વ્યવહારની વાત છે, કેમ કે એ પર્યાય છે ને, નિર્મળ પર્યાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પર્યાય છે ને, એટલે સદભૂત વ્યવહારની વાત છે. અને પેલું જે શુભ રાગ જે છે એને ધર્મ કહેવો એ તો અસદભૂત વ્યવહાર છે, કેમ કે એ તો પર લક્ષ્ય થતો ભાવ જે છે, પરનો ભાવ છે, એની વાત નથી. એના દ્વારા ખરેખર કોઈ ધર્મ છે નહીં. ત્રિકાળી જ્ઞાયક ભાવનો આશ્રય લઈને જે નિર્મળ પર્યાય પ્રગટે તે સદભૂત વ્યવહાર છે, અને તે મોક્ષ માર્ગ છે. પર્યાય ને અહીંયા મોક્ષ માર્ગ કહી છે, અને એનું ફળ જે છે તે કેવળ જ્ઞાનને એ સદભૂત પૂર્ણ દશા થઈ તે છે. તો આ અહીંયા ગુરુદેવે અહીંયા બહુ સરસ રીતે એની સ્પષ્ટતા કરી છે. હવે આપણે ભાવાર્થ લઈએ. સમયસારમાં આપણે ટીકાનો અર્થ જોયો, હવે ભાવાર્થમાં અહીંયા કહે છે, બારમી ગાથાના ભાવાર્થમાં અહીંયા કહે છે કે લોકમાં સોનાના 16 વાલ પ્રસિદ્ધ છે. 16 વલ્લુ સોની કહીએ છીએ ને, અથવા તો 24 કેરેટ. 15 વલ્લા સુધી તેમાં ચુરી આદિ પર સંયોગની કાલીમાં રહે છે, એટલે અશુદ્ધિ હોય છે, તેથી તે અશુદ્ધ કહેવામાં આવે છે. અને તાપ દેતા દેતા છેલ્લા તાપથી ઉતરે ત્યારે 16 વલ્લુ શુદ્ધ સુવર્ણ કહેવાય છે. જે જીવોને 16 વલ્લા સોનાનું જ્ઞાન શ્રદ્ધાંત તથા પ્રાપ્તિ થઈ તેમને 15 વલ્લા સુધીનું કાંઈ પ્રયોજનવાન નથી. 16 વલ્લાની પ્રાપ્તિ થઈ એને પછી પેલું 15 વલ્લા સુધી, એટલે કે 5 વલ્લું, 10 વલ્લું, 12 વલ્લું, 14 વલ્લું, 15 વલ્લું, એ સોનું કોઈ રીતે એમને કોઈ રીતે કાર્યકારી છે નહીં, કેમ કે એમને તો 16 વલ્લું સોનું પ્રાપ્ત થઈ ગયું છે. અને જેમને 16 વલ્લા શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી 15 વલ્લા સુધીનું પણ પ્રયોજનવાન છે. એટલે જેમ 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 શુદ્ધિ વધતી જાય ને અશુદ્ધિ ઘટતી જાય, એ દરેકે દરેક લેવલ, દરેકે દરેક વખતે જેટલા પ્રમાણમાં શુદ્ધિ ને અશુદ્ધિ છે એ જાણવી એને માટે એ જરૂરી છે, એને માટે પ્રયોજનવાન છે. પેલાને પૂર્ણ શુદ્ધ પ્રાપ્ત કરવી એને હવે એ જાણવું કાંઈ જરૂરી બનતું નથી, એ પ્રયોજનવાન નથી, એને એમાં કંઈ કરવા પણ નથી. એવી રીતે આ જીવ નામનો પદાર્થ છે તે પૂતગળના સંયોગથી અશુદ્ધ અનેક રૂપ થઈ રહ્યો છે. અશુદ્ધતાના કેટલા પ્રકાર ને શુદ્ધતાના કેટલા પ્રકાર? તો શુદ્ધતાનો એક પ્રકાર ને અશુદ્ધતાના અસંખ્ય પ્રકાર. અશુદ્ધતા તો કેટલાય પ્રકારે હોઈ શકે. એટલે પૂતગળના સંયોગથી અશુદ્ધ કોણ થઈ રહ્યો છે? જીવ. જીવ નામનો પદાર્થ એ પૂતગળના સંયોગથી અશુદ્ધ અનેક રૂપ થઈ રહ્યો છે. એ તેના સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક જ્ઞાયકપણા માત્રનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ રૂપ પ્રાપ્તિ, એ ત્રણેય જેમને થઈ ગયા એટલે પૂર્ણતા જેને પ્રાપ્ત થઈ ગઈ તેમને તો એ પૂતગળ સંયોજનિત અનેક રૂપપણાનો કેનારો અશુદ્ધ નહીં, કાંઈ પ્રયોજનવાન, કોઈ મતલબનો નથી. જેને પૂર્ણતા પ્રાપ્ત થઈ અશુદ્ધિ ચાલી ગઈ એવા જીવને કેમ કે એને હવે પુદગળ સાથેનો સંયોગ પણ રહ્યો નહીં અને પૂર્ણતાને પ્રાપ્ત કરી લીધી છે, એને માટે તો હવે એ પુદગળ સાથેની અશુદ્ધિ જણાવનારું જે કંઈ છે એ કંઈ પ્રયોજનવાન નથી, એવું જાણપણું એને માટે કોઈ રીતે ઉપયોગી નથી, એટલે એનો કોઈ મતલબ નથી. પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જેટલું અશુદ્ધ નયનું કથન છે તેટલું યથાપદવી પ્રયોજનવાળું છે. યથાપદવી એટલે જે જગ્યાએ જેવી એની પદવી છે, એટલે જેવો એને પદ પ્રાપ્ત કર્યું છે, જેટલી શુદ્ધિ અશુદ્ધિ સહિતનું જે પદ પ્રાપ્ત કર્યું છે એ જાણવું એને માટે પ્રયોજનવાન છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિરૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જીન વચનોનું સાંભળવું, ધારણ કરવું તથા જીન વચનોને કહેનારા શ્રી જીન ગુરુની ભક્તિ, જીનબીમના દર્શન ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે. શું કહ્યું કે જ્યાં સુધી હજી એને મલિનતા રહી છે, પૂર્ણતા પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી એને શ્રદ્ધામાં તો એમ જ વર્તે છે કે પોતાના સ્વરૂપમાં એને સ્થિરતા કરવી છે, પુરુષાર્થ પણ એમ જ વર્તે છે, તે છતાં પણ એને એની જેવી દશા છે એવી દશાને અનુરૂપ એવા શાસ્ત્રના અભ્યાસ, જીનવચનોનું સાંભળવું અથવા તો જીનવાણી કહેનારા એવા ગુરુ કે સ્વયં જીનેશ્વર ભગવાન એમની ભક્તિ અથવા તો એવા જીનબીમના દર્શન, એવો બધો જ વ્યવહાર માર્ગ જે છે તે એમાં પ્રવૃત્ત થવું એમને પ્રયોજનવાન છે. અને કઈ રીતે? તો કે એમની જેવી દશા છે એ પ્રમાણે, જેવી પોતાની દશા છે એ પ્રમાણે, એટલે પદવી અહીંયા શબ્દ મૂક્યો છે, યથા પદવી પ્રયોજનવાળું છે. અને જેમને શ્રદ્ધાન જ્ઞાન તો થયા છે પણ સાક્ષાત પ્રતીતિ સાક્ષાત પ્રાપ્તિ નથી થઈ, શ્રદ્ધાન જ્ઞાન તો થયા છે પણ જેમને સાક્ષાત પ્રાપ્તિ નથી થઈ તેમને પૂર્વકથિત કાર્ય, પહેલા જે કહેવામાં આવ્યું તે પૂર્વકથિત કાર્ય, પરદ્રવ્યનું આલંબન, છોડવારૂપ અણુવ્રત, મહાવ્રતનું ગ્રહણ, સમિતિ ગુપ્તિ, પંચપરમેષ્ટિના ધ્યાનરૂપ પ્રવર્તન, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું એવો વ્યવહાર નયનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. વ્યવહાર નયને કથનચિત અસત્યાર્થ કહેવામાં આવ્યો છે, પણ જો કોઈ તેને સર્વ અસત્યાર્થ જાણી છોડી દે તો શુભ ઉપયોગરૂપ વ્યવહાર છોડે અને શુદ્ધ ઉપયોગની સાક્ષાત પ્રાપ્તિ તો થઈ નથી, તેથી ઉલટો અશુભ ઉપયોગમાં જ આવી ભ્રષ્ટ થઈ ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરક આદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે. આપણે જે પહેલા વાત કરી તે પ્રમાણે નિશ્ચય આભાસી થઈ જાય અને શુભ ભાવમાં એ ધર્મ નથી માનતો એટલે પછી અશુભ ભાવ છે એમાં એને વાંધો નથી એવી એની મિથ્યા માન્યતા થઈ જાય. શુભ ભાવ જે છે એમાં ધર્મ નથી માનતો અને પોતે શુદ્ધ જ છે એમ જ્યારે માને તો પછી એ અશુભ ભાવથી બચી શકે નહીં અને અશુભ ભાવમાં જતા એને પછી નરકની ગતિ પણ થાય, સ્વચ્છંદપણું આવે અને એવા સ્વચ્છંદને કારણે એનું ગમે તેવું પ્રવર્તન થઈ શકે, એ વાત અહીંયા કરી છે. એટલે જ્યાં સુધી એ મધ્યમ અવસ્થામાં છે, સાધક અવસ્થામાં છે, ત્યાં સુધી એને અશુભથી બચવા માટે શુભભાવ આવે, પણ સાથે સાથે એની શ્રદ્ધામાં એમ છે કે આ શુભભાવ છે તે બંધનું કારણ છે અને શુદ્ધ ભાવના આશ્રયે ધર્મ પ્રગટ થાય છે અને શુદ્ધ ભાવના આશ્રયે જ શુદ્ધિ થાય છે, એ વાત એને રહે, પણ એ વખતે એ શુદ્ધ ભાવમાં નથી રહેતો તો એ બાકીનો સમય શું કરશે? કદાચ એને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે અને શુદ્ધ ભાવમાં રહેવા માટેનો નિર્વિકલ્પ ધ્યાનમાં રહેવાનો પુરુષાર્થ કરે છે પણ જવાતું નથી, વારંવાર એમાં જવાતું નથી, એવી દશા જ્યારે વર્તે છે તો ત્યારે એ શું કરે? તો કે એને શાસ્ત્ર અભ્યાસ છે, જીનેશ્વરની વાણી છે, એમના દર્શન છે, એમની ભક્તિ છે, એવો શુભ ભાવ હોય છે અને એવો શુભ ભાવ એને એ રીતે કાર્યકારી થાય છે, કેમ કે એ દ્વારા એ અશુભથી બચે છે. પણ એનો પુરુષાર્થ તો શુદ્ધનો જ રહે છે. એમ નથી કહ્યું કે એના દ્વારા એને ધર્મની પ્રાપ્તિ થાય છે, એમ અહીંયા નથી કહેવામાં આવ્યું. પણ જે પેલું કહ્યું હતું ને કે વ્યવહાર નહીં છે એને અસત્યાર્થ કહીને એને કાઢી નાખવાની વાત કરવામાં આવી હતી, તો એને માટે કહે છે કે એ વ્યવહાર નહીં, એને એ વખતે કાર્યકારી નીવડે છે, કેમ કે એ શુદ્ધ ભાવમાં પૂર્ણપણે આવ્યો નથી અને પૂર્ણતા પ્રગટ નથી કરી, એટલે શુદ્ધ ભાવમાં જ એ રહેતો નથી, સ્થિર થતો નથી. ત્યારે પછી બહારમાં આવે તો એને એ વખતે અશુભથી બચવા માટે શુભ ભાવ આવે, એ કાર્યકારી થાય છે. જો એને એવા શુભ ભાવ અશુભથી બચવા માટે ન આવે અને એ શુભ ભાવ જે છે એને પણ છોડે તો પછી એને સંસારમાં ભ્રમણ થાય અને નરકની ગતિ પણ થાય. માટે શુદ્ધનયનો વિષય જે સાક્ષાત શુદ્ધ આત્મા, તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે, એવો સ્યાદવાદ મત શ્રી ગુરુઓનો ઉપદેશ છે. આ રીતે અહીંયા વ્યવહારને કઈ રીતે પ્રયોજનવાન છે, કઈ રીતે જાણેલો પ્રયોજનવાન છે, કઈ રીતે તીર્થ છે, આ બધી વાત અહીંયા આપણને આ ગાથા દ્વારા જાણવા મળી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પછી આગળ શ્લોક આવશે ત્યારે ફરીથી આપણે આનું પુનરાવર્તન કરી અને પછી શ્લોક ચાલુ કરીશું.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ દેવર તે જય તે પ્રણમુ પદ દેવર જયતે